જે પ્રમાણે દેશ હોય એ પ્રમાણે વેશ કરવો જ રહ્યો. અહીંયા ભલે સાડી કે ધોતી પહેરતા હોઈએ, પણ અમેરિકા જઈએ એટલે પેન્ટ પહેરવું જ પડે. એટલે જેવો દેશ એવો વેશ. એમ ભગવાન અત્યારે અયોધ્યાવાસી છે, રાજકુમાર છે, રાજ પરિવારની વચ્ચે છે. સૌને પોતાના પરિવારના રાજા તરીકે ભગવાન રામના દર્શન કરવાની સૌને ઈચ્છા છે, પણ ભગવાન સ્વયં ઈચ્છે છે કે આ અયોધ્યાનો રાજવેશ મૂકી વનવેશ ધારણ કરી જો વનમાં જવું હશે, લોક સંપર્કને ખૂબ સારી રીતે સફળ કરવો હશે, કેળવવો હશે, તો સૌની સાથે સૌમાં ભળીને રહેવું પડે. ઋગ્વેદમાં પણ એક મંત્ર છે, સ જગત પિતા અવરાન આવિવેશા. એ પરમાત્મા સૌની વચ્ચે આવીને બેસી ગયો. અવરાન ભગવાન શ્રેષ્ઠ છે, પણ જે આ સૃષ્ટિ છે એ ભગવાન જેટલી શ્રેષ્ઠ નથી, એટલે એને થોડીક નિમ્ન ગણતા કહ્યું અવરાન આવિવેશ. સૌની વચ્ચે આવીને બેસી ગયા. સ્વાભાવિક છે, રાજઠાઠના કપડા પહેર્યા હોય અને વનવાસીઓ જેની વચ્ચે જેને બેસીએ તો ભાગા ભાગ કરે, ભાગી જાય ત્યાંથી, ઉભા ના રહે કોઈ, ધામો ધામો એમ જ બોલે ને, દોડો ભાગો ભાગો, તો બીને ભાગી જાય. પણ પોતાના વેશમાં કોઈ આવ્યો હોય તો દૂરથી જોયો કે આ આપણા જેવો, આ કોણ આવી રહ્યો છે, કોઈક અજાણ્યું છે અને આપણા તરફ આવી રહ્યું છે, લાવ આપણે એને મળીએ, સત્કારીએ, બોલાવીએ, આમ ભાવ જાગે. પણ પોતાના પરિવારને સમાજની કરતા કોઈ જુદો જ વેશ હોય ને તો એના તરફ શંકા જાય, એની પર વિશ્વાસ ના બેસે, કોણ હશે, શું હશે, ખબર નહીં, ચાલો આપણે અહીંયાથી. એટલે ભગવાને પણ વનવાસ જવા માટે વનવાસી વેશ ધારણ કરવા માં કઈ કઈ સકારણ વસ્ત્રો ધર્યા છે, મુનિવેશ આગે ધરી મુનિપટ ભૂષણ ભાજન આની આગે ધરી, સામે ધરી દીધા લો મુનિપટ ભૂષણ. એટલે પછી જ્યાં હાર તોરા જે હોય કંઠીઓ ઉતારી નાખી, રુદ્રાક્ષ ને તુલસીની માળાઓ જ પહેરવાની હોય, રાજસાજના સુંદર રેશમી અને કિંમતી વસ્ત્રો ઉતારી વલકલ જ ધારણ કરવાના હોય, એટલે ત્યાં મુનિપટ ભૂષણ કહે છે, મુનિના વસ્ત્ર અને મુનિના આભૂષણો. સાધુના આભૂષણ કયા હોય, બે ચાર માળાઓ પહેરી હોય, રુદ્રાક્ષની હોય, તુલસીની હોય, ક્યાં તો સ્ફટિકની હોય, આ તો વનવાસમાં જવાનું હતું એટલે સ્ફટિક પણ નહીં, મુનિપટ ભૂષણ અને ભાજન. ત્યાં કઈ રાજસાજના ઠાઠના વાસણોમાં જમવાનું નહોતું, કાષ્ટપાત્ર. અરે ચિત્રકૂટમાં તો જયારે જશે ને ત્યારે બધા મહેમાનો પણ આવશે અયોધ્યાથી, ત્યારે વનવાસીઓ પાંદડાના પડિયા બનાવી બનાવીને એની અંદર કંદ મૂલ ફલ અંકુર ઝુરી કોમળ કોમળ ડુખો જેવી ખવાય એ પણ જોડે ભેગી કરી હોય. એનો વૃક્ષ આવે છે ને, લાલ કેસરી ફૂલ થાય છે, એની પાછલી દાંડીઓ ખાવ ને તો ખાટી મીઠી લાગે. તો એમ એવી દુઃખો પણ પડિયામાં ભરી ભરીને આણેલી. એટલે ત્યાં વનવાસીઓના પાત્ર વાસણ કયા હોય, પાંદડામાં લઈને ખાઈ લેવાનું. પાંદડું તોડે એની અંદર મૂકે. તો અહીંયા ગાડી કઈ કઈ માએ એટલી બધી સરસ તૈયારી કરી. તૈયારી કરે કોણ? બહાર જવાનું હોય છોકરાને, બહાર જવાનું હોય તો એની પેટી કોણ તૈયાર કરે? માતા તૈયાર. બધી જરૂરિયાતની વસ્તુ અંદર મૂકી દે. મુનિપટ ભૂષણ ભાજન આની જરૂર પડે તો ત્રણેય લાવીને અગાઉથી તૈયાર કરી દીધેલા હતા. કો એક રાતમાં આટલી બધી તૈયારી કરવાની કેટલી અંદર ઉત્કંઠા હશે, કેટલો આનંદ હશે કે મારે રામને વનમાં મોકલવાના છે. વલકલ વસ્ત્રો, એ પ્રમાણેના આભૂષણો અને એ પ્રમાણેના પાત્રો, જેવો દેશ એવો વેશ ભજવવો જ પડે. બીજું જોડે લઈ જઈએ ના ચાલે. મહાભારત, રામાયણની કે ચાણક્યની જે સિરિયલો જોઈ, એમાં કોઈ કોઈ કલાકારે કોઈ પાત્રે ઘડિયાળ પહેર્યા જોયા? કારણ કે તરત આપણે તો જે વાસ્તવિકતા છે રજૂ કરવાની છે. એટલે એ કલાકારો કે ઘડિયાળ કે વીંટીઓ નહીં પહેરતા હોય, પણ બધું ઉતારીને વેશ ભજવવાનો હતો. એટલા માટે જોયું છે ને બધાએ, એની એ આભૂષણો એ પ્રમાણે હોય. એમ જે પાત્ર ભજવવાનું હોય, વનવાસીનું પાત્ર ભજવવાનું, ભગવાન છે, રાજકુમાર છે, છતાંય વસ્ત્રો અલંકારો અને પાત્રો પણ એ વનવાસીઓના જેવા જ હોવા જોઈએ, એમ કઈ કઈ માએ વિચારીને બધી તૈયારીઓ કરી દીધી છે. જતા પહેલા સવારે જવાનું હોય ને તો રાત્રે બેગ તૈયાર કરીને સુઈ જવું પડે. કઈ રીતે કઈ પાછું સુતા સુતા વિચારી લેવું પડે, કઈ બાકી તો રહેતું નથી. પાછું ખોલીને પાછું ગોઠવી દઈએ આટલી બાકી રહી. એમ કઈ કઈ માની કેટલી બધી વિભાવના છે, પોતાના પોતાનું વાત્સલ્ય કેવું છે પુત્ર પ્રત્યે, કે કઈક ભૂલ ન થઈ જાય, કઈક ચૂક ન થઈ જાય, અને ત્યાં જઈને પાછું સંકોચમાં ના પડવું પડે કે શોધવું ના પડે. એટલે એમ થાય ઘેરથી બેગ લઈને નીકળીએ અને ગાડીમાં બેસી ગયા પછી બેગની ચાવી તો ઘેર રહી ગઈ. આપણે જ એક વાર થયું કેવું, જગન્નાથપુરી જવાનું, ચાવી રહી ગઈ. એમ કઈક રહી ના જાય ઉતાવળમાં. એટલે બધી જ તૈયારીઓ આગળથી એવી કરી કે અને કહ્યું કે આગે ધરી બધું જ સામે મૂકી રજૂઆત કરી દીધી. લો અહીં ખૂટતું છે કઈ, જોઈ લો જવાનું છે, મોડું ન થાય. એટલે અને પછી બહુ મૃદુ બાની બોલ્યા છે. ફરીથી એટલા માટે વાત કરવાની, માનું વાત્સલ્ય છે, માનું હૃદય છે, અંદરથી તો પોતે પણ મજબૂત થયા છે. વનવાસમાં મોકલવા માટે કદાચ મરજી નહીં હોય, મૃદુ બાનીથી બોલ્યા છે આ વસ્તુ. અને પાછું છેવટે કહ્યું, શું કહ્યું? જો તમારી તૈયારી હોય, નિર્ણય તમારે કરવાનો છે, અસબીચાર સોઈ કરો જો ભાવા, હવે રામ તમને ઠીક લાગે એમ કરો. મૃદુ વાણીથી બોલ્યા છે, કઠોર વાણીથી નથી બોલ્યા. મહારાજ દશરથજી પાસે કઈ કઈ જેટલા કઠોર થયા છે, જેવા ન બોલવાના શબ્દો બોલ્યા છે, કઠોર થઈને એટલા જ કોમળ થઈને ભગવાનની સાથે વ્યવહાર કરી રહ્યા છે. આગળના શબ્દો ખબર છે ને? આને મોલ બે સહાય કી મોહી, કે ભરત કી રાઉર પૂતન હોય, શું ભરત તમારો દીકરો નથી? હોય કે ખેમ કુશલ રોતાઈ, શું રોદર ની કોઈ કુશલ ખેમ હોતા હશે? ન બોલવાના કઠોરમાં કઠોર શબ્દ બોલ્યા. આવું જ હતું તો પહેલેથી જ ના પાડી દેવી હતી ને, આપ્યા પછી ના પાડો છો બે વરદાનો? એવા કાન ખરી પડે, એવા કાનના કીડા ફરી ખરી પડે એવા શબ્દો કૈકેયીજી પોતાના પતિ મહારાજ દશરથજીને ન કહેવાના શબ્દો કહી નાખ્યા. અને એની સામે વનમાં મોકલવાની આ બધી તૈયારીઓ માટે આટલું બધું નાટક કર્યું છે, પણ માતૃવાત્સલ્ય જયારે રામની આગળ સમક્ષ ખડું થાય છે ને, બોલી મૃદુબાની કોમળવાણી. જો મોકલવા માટે દુશ્મન ભાવ હોત તો આના કયું હોત? કરાવશું જો એસોઈ જો ભાવા ના કયું હોત? કેમ કરીને જાય અને મારો ભરત જ રાજા થાય, આવી ભાવનાથી એમ જ કહી દીધું હોત? અસ વિચાર જો કરાવશો ભાવા એ શબ્દ બોલ્યા જ ન હોત, આટલી ઢીલ કેમ મૂકી દે? પતંગનો પેજ કાપવો જ હોય તો ઢીલ મૂકે ચાલે, ખેંચવું પડે, ખેંચી નાખવું પડે, એને ખેંચી જ નાખવું પડે. પણ અહીંયા આગળી કઈ કઈ જઈએ ઢીલ મૂકી, ભલે મારી પતંગ કપાય તો કપાય, પણ મારા રામની પતંગ ના કપાય. એમ ખૂબ જ કહ્યું રામ. તુરત મુનિ વેશ ધરી, આ બધું વિચારીને રામે મુનિ વેશ ધારણ કરી લીધો.